Om Shanti. Good morning. 10મી ડિસેમ્બર 2025ના રોજના બાપદાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃમૂલિના મહાવાક્ય છે. મીઠા બાળકો, ચેરિટી બિગિન્સ એટ હોમ, અર્થાત પહેલા સ્વયં આત્મઅભિમાની બનવાની મહેનત કરો, પછી બીજાઓને કહો. આત્મા સમજીને આત્માને જ્ઞાન આપો તો જ્ઞાન તલવારમાં જોહર અર્થાત તાકાત આવી જશે. મીઠા બાળકો, ચેરિટી બિગિન્સ એટ હોમ, અર્થાત પહેલા સ્વયં આત્મા અભિમાની બનવાની મહેનત કરો, પછી બીજાઓને કહો. આત્મા સમજીને આત્માને જ્ઞાન આપો તો જ્ઞાન તલવારમાં જોહર અર્થાત તાકાત આવી જશે. પ્રશ્ન છે, સંગમયુગ પર કઈ બે વાતોની મહેનત કરવાથી સતયુગી તખ્તના માલિક બની જશો? ઉત્તર છે, પહેલી વાત, દુઃખ સુખ નિંદા સ્તુતિમાં સમાન સ્થિતિ રહે આ માટે મહેનત કરો. કોઈ પણ કાંઈ ઉલટું સુલટું બોલે, ક્રોધ કરે તો તમે ચૂપ થઈ જાઓ, ક્યારે પણ મુખની તાળી ન વગાડો. બીજી પોઈન્ટ છે, આંખોને સિવિલ અર્થાત પવિત્ર બનાવો. ક્રિમિનલ આંખો અર્થાત કુદ્રષ્ટિ બિલકુલ સમાપ્ત થઈ જાય. આપણે આત્મા ભાઈ ભાઈ છીએ. આત્મા સમજીને જ્ઞાન આપો, આત્મા અભિમાની બનવાની મહેનત કરો તો સતયુગી તખ્તના માલિક બની જશો. સંપૂર્ણ પવિત્ર બનવાવાળા જ ગાદી નશીન બને છે. ઓમ શાંતિ. રૂહાની બાપ રૂહાની બાળકો સાથે વાત કરે છે. આપ આત્માઓને આ ત્રીજું નેત્ર મળ્યું છે, જેને જ્ઞાનનું ત્રીજું નેત્ર પણ કહેવાય છે. એનાથી તમે જુઓ છો પોતાના ભાઈઓને. તો આ બુદ્ધિથી સમજો છો ને કે જ્યારે આપણે ભાઈ ભાઈને જોઈશું તો કર્મેન્દ્રિયો ચંચળ નહીં થશે, અને આમ કરતા કરતા આંખો જે ક્રિમિનલ છે તે સિવિલ થઈ જશે. બાપ કહે છે, વિશ્વના માલિક બનવા માટે મહેનત તો કરવી પડશે ને, તો હમણાં આ મહેનત કરો. મહેનત કરવા માટે બાબા નવા નવા ગુહ્ય પોઈન્ટ્સ અર્થાત વાતો સમજાવે છે. તો હમણાં પોતાને ભાઈ ભાઈ સમજીને જ્ઞાન આપવાની આદત પાડવાની છે. પછી આજે ગવાય છે કે વી આર ઓલ બ્રધર્સ, આપણે બધા ભાઈઓ છીએ, આ પ્રેક્ટિકલ થઈ જશે. હમણાં તમે સાચા સાચા બ્રધર્સ છો, કારણ કે બાપને જાણો છો. બાપ આપ બાળકોની સાથે સર્વિસ કરી રહ્યા છે. હિંમતે બાળકો, મદદે બાપ. તો બાપ આવીને આ હિંમત આપે છે સર્વિસ અર્થાત સેવા કરવાની. તો આ સહજ થયું ને, તો રોજ આ પ્રેક્ટિસ કરવી પડશે. સુસ્ત અર્થાત આળસુ ન થવું જોઈએ. આ નવા નવા પોઈન્ટ્સ બાળકોને મળે છે. બાળકો જાણે છે કે આપણને ભાઈઓને બાબા ભણાવી રહ્યા છે, આત્માઓ ભણે છે. આ રૂહાની નોલેજ છે અને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય છે. ફક્ત આ સમયે રૂહાની નોલેજ રૂહાની બાપ પાસેથી મળે છે, કારણ કે બાપ આવે જ છે સંગમ યુગ પર, જ્યારે સૃષ્ટિ બદલાય છે. આ રૂહાની નોલેજ મળે પણ ત્યારે છે જ્યારે સૃષ્ટિ બદલવાની છે. બાપ આવીને આજ તો રૂહાની નોલેજ આપે છે કે પોતાને આત્મા સમજો. આત્મા અશરીરી આવ્યો હતો, અહીં પછી શરીર ધારણ કરે છે. શરૂઆતથી હમણાં સુધી આત્માએ 84 જન્મ લીધા છે, પરંતુ નંબરવાર જે જેમ આવ્યા હશે તે તેમ જ જ્ઞાન યોગની મહેનત કરશે. પછી જોવામાં પણ આવે છે કે જેમ જેમણે કલ્પ પહેલા જે પુરુષાર્થ કર્યો હતો, મહેનત કરી હતી, તે હમણાં પણ એવી જ મહેનત કરતા રહે છે. પોતાના માટે મહેનત કરવાની છે, બીજા કોઈ માટે તો નથી કરવાની હોતી. તો પોતાને જ આત્મા સમજીને પોતાની સાથે મહેનત કરવાની છે. બીજા શું કરે છે એમાં આપણું શું જાય છે? ચેરિટી બિગિન્સ એટ હોમ. એટલે પહેલા પોતે મહેનત કરવાની છે, પછી બીજાઓને અથવા તો ભાઈઓને કહેવાનું છે. જ્યારે તમે પોતાને આત્મા સમજીને આત્માને જ્ઞાન આપશો તો તમારી જ્ઞાન તલવારમાં જોહર અથવા તાકાત રહેશે. મહેનત તો છે ને, તો જરૂર કાંઈ ને કાંઈ સહન કરવું પડે છે. આ સમયે દુઃખ સુખ નિંદા સ્તુતિ માન અપમાન આ બધું થોડુંક સહન કરવું પડે છે. તો જ્યારે પણ કોઈ ઉલટું સુલટું બોલે છે તો કહે છે ચૂપ. જ્યારે કોઈ ચૂપ કરી દે છે તો પછી કોઈ ગુસ્સો કરશે? જ્યારે કોઈ વાત કરે છે અને બીજા પણ વાત કરે છે તો મુખની તાળી વાગે છે. જો એકે મુખની તાળી વગાડી અને બીજાઓએ શાંત કર્યા તો ચૂપ. બસ આ વાત બાપ શીખવાડે છે. ક્યારેય પણ જો કોઈ ક્રોધમાં આવે છે તો ચૂપ થઈ જાઓ, જાતે જ તેમનો ક્રોધ શાંત થઈ જશે, બીજી તાળી વાગશે નહીં. જો તાળીથી તાળી વાગે તો પછી ગરબડ થઈ જાય છે. એટલે બાપ કહે છે બાળકો, ક્યારેય પણ આવી વાતોમાં તાળી ન વગાડો, ન વિકારની, ન કામની, ન ક્રોધની. તો બાળકોએ દરેકનું કલ્યાણ કરવાનું છે. આટલા જે સેવા કેન્દ્રો બન્યા છે શેના માટે? કલ્પ પહેલા પણ તો આવા સેવા કેન્દ્રો નીકળ્યા હશે. દેવોના દેવ બાપ જોતા રહે છે કે ઘણા બાળકોને આ શોખ રહે છે કે બાબા સેવા કેન્દ્ર ખોલું, અમે સેવા કેન્દ્ર ખોલીએ છીએ, અમે ખર્ચો ઉઠાવીશું. તો દિવસે દિવસે એવું થતું જ જશે, કારણ કે જેટલા વિનાશના દિવસો નજીક આવતા જશે એટલા પછી આ તરફ પણ સર્વિસના શોખ વધતા જશે. હમણાં બાપ દાદા બંને સાથે છે તો દરેકને જુએ છે કે શું પુરુષાર્થ કરે છે, શું પદ મેળવશે, કોનો પુરુષાર્થ ઉત્તમ, કોનો મધ્યમ, કોનો કનિષ્ઠ છે. તે તો જોઈ રહ્યા છે. શિક્ષક પણ સ્કૂલમાં જુએ છે કે સ્ટુડન્ટ કયા વિષયમાં ઉપર નીચે થાય છે. તો અહીં પણ એવું જ છે. કોઈ બાળકો સારી રીતે અટેન્શન અથવા ધ્યાન આપે છે તો પોતાને ઊંચા સમજે છે, કોઈ સમયે પછી ભૂલ કરે છે, યાદમાં નથી રહેતા તો પોતાને નીચા સમજે છે. આ સ્કૂલ છે ને, બાળકો કહે છે બાબા અમે ક્યારેક ક્યારેક બહુ જ ખુશીમાં રહીએ છીએ, ક્યારેક ક્યારેક ખુશી ઓછી થઈ જાય છે. તો બાબા હમણાં સમજાવતા રહે છે કે જો ખુશીમાં રહેવા ઈચ્છો છો તો મન મના ભવ, પોતાને આત્મા સમજો અને બાપને યાદ કરો. સામે પરમાત્માને જુઓ તો તે અકાળ તખ્ત પર બેઠેલા છે, એમ ભાઈઓની તરફ પણ જુઓ. પોતાને આત્મા સમજીને પછી ભાઈ સાથે વાત કરો. ભાઈને આપણે જ્ઞાન આપી રહ્યા છીએ, બહેન નહીં, ભાઈ ભાઈ આત્માઓને જ્ઞાન આપીએ છીએ. જો આ આદત તમારી પડી જશે તો તમારી જે વિકારી દ્રષ્ટિ છે, જે તમને દગો આપે છે, તે ધીરે ધીરે બંધ થઈ જશે. આત્મા આત્મામાં શું કરશે? જ્યારે દેહ અભિમાન આવે છે ત્યારે પડે છે. ઘણા કહે છે બાબા અમારી વિકારી આંખો છે. અચ્છા, વિકારી આંખને હવે સિવિલ અર્થાત નિર્વિકારી આંખ બનાવો. બાપે આત્માને આપ્યું જ છે ત્રીજું નેત્ર. ત્રીજા નેત્રથી જોશો તો પછી તમારી દેહને જોવાની આદત પણ જતી રહેશે. બાબા બાળકોને ડાયરેક્શન તો આપતા રહે છે, અમને અર્થાત બ્રહ્માને પણ એવું જ કહે છે. આ બાબા પણ દેહમાં આત્માને જોશે. તો આને જ કહેવાય છે રૂહાની નોલેજ. જુઓ પદ કેટલું ઊંચું મેળવો છો, જબરદસ્ત પદ છે. તો પુરુષાર્થ પણ એવો કરવો જોઈએ. બાબા પણ સમજે છે કલ્પ પહેલાની જેમ બધાનો પુરુષાર્થ ચાલશે, કોઈ રાજા રાણી બનશે, કોઈ પ્રજામાં ચાલ્યા જશે. તો અહીંયા જ્યારે બેસીને નિષ્ઠા અર્થાત યોગ પણ કરાવો તો પોતાને આત્મા સમજીને બીજાની પણ ભૃકુટીમાં આત્માને જોતા રહેશો તો પછી એમની સર્વિસ સારી થશે. જે દેહી અભિમાની બનીને બેસે છે તે આત્માઓને જ જુએ છે. આની ખૂબ પ્રેક્ટિસ કરો. અરે ઉચ્ચ પદ મેળવવું છે તો કાંઈક તો મહેનત કરશો ને. તો હમણાં આત્માઓ માટે આ જ મહેનત છે. આ રૂહાની નોલેજ એક જ વખત મળે છે, પછી ક્યારેય પણ નહીં મળશે. ન કળિયુગમાં, ન સતયુગમાં, ફક્ત સંગમ યુગમાં. તે પણ બ્રાહ્મણોને આ પક્કું યાદ કરી લો. જ્યારે બ્રાહ્મણ બનશો ત્યારે દેવતા બનશો. બ્રાહ્મણ ન બન્યા તો પછી દેવતા કેવી રીતે બનશો? આ સંગમ યુગમાં જ આ મહેનત કરો છો. બીજા કોઈ સમયે આ નહીં કહેવાશે કે પોતાને આત્મા, બીજાને પણ આત્મા સમજી એમને જ્ઞાન આપો. બાપ જે સમજાવે છે એના પર વિચાર સાગર મંથન કરો. નક્કી કરો કે શું આ ઠીક છે. અમારા કાયદાની વાત છે, આપણને આદત પડી જશે કે બાપની જે શિક્ષા છે તે ભાઈઓને આપવાની છે, સ્ત્રીને પણ આપવાની છે તો પુરુષને પણ આપવાની છે. આપવાનું તો આત્માઓને જ છે. આત્મા જ મેલ ફિમેલ અર્થાત સ્ત્રી પુરુષ બન્યો છે, બહેન ભાઈ બન્યો છે. બાપ કહે છે, હું આપ બાળકોને જ્ઞાન આપું છું, હું બાળકોની તરફ આત્માઓને જોઉં છું અને આત્માઓ પણ સમજે છે કે અમારા પરમાત્મા જે બાપ છે તે જ્ઞાન આપે છે. તો આને કહેવાશે આ રૂહાની અભિમાની બને છે. આને જ કહેવાય છે આધ્યાત્મિક જ્ઞાનની લેણદેણ આત્માની પરમાત્મા સાથે. તો આ બાપ શિક્ષા આપે છે કે જ્યારે પણ કોઈ વિઝિટર અર્થાત મહેમાન વગેરે આવે છે તો પણ પોતાને આત્મા સમજી આત્માને બાપનો પરિચય આપવાનો છે. આત્મામાં જ્ઞાન છે, શરીરમાં નથી. તો એમને પણ આત્મા સમજીને જ જ્ઞાન આપવાનું છે. આનાથી એમને પણ ગમશે, જેમ કે આ જોહર છે તમારા મુખમાં. આ જ્ઞાનની તલવારમાં જોહર ભરાઈ જશે. કારણ કે દેહી અભિમાની બનો છો ને, તો આ પણ પ્રેક્ટિસ કરીને જુઓ. બાબા કહે છે, જજ અર્થાત નક્કી કરો આ ઠીક છે. અને બાળકો માટે પણ આ કોઈ નવી વાત નથી, કારણ કે બાપ સમજાવે જ છે સહજ કરીને. ચક્ર લગાવ્યું, હવે નાટક પૂરું થાય છે, હવે બાબાની યાદમાં રહે છે. તમો પ્રધાનથી સતો પ્રધાન બની સતો પ્રધાન દુનિયાના માલિક બને છે. પછી એમ જ સીડી ઉતરે છે. જુઓ કેટલું સહજ બતાવે છે. દર 5000 વર્ષ પછી મારે આવવાનું હોય છે. ડ્રામાના પ્લાન અનુસાર હું બંધાયમાન છું. આવીને બાળકોને બહુ જ સહજ યાદની યાત્રા શીખવાડું છું. બાપની યાદમાં અંતમતી સો ગતિ થઈ જશે. આ સમયના માટે છે, આ અંતકાળ છે. હમણાં આ સમય બાપ બેસીને યુક્તિ બતાવે છે કે મામે કમ યાદ કરો તો સદગતિ થઈ જશે. બાળકો પણ સમજે છે કે ભણતરથી આ બનીશ, ફલાણો બનીશ. આમાં પણ આ જ છે ને કે હું જઈને નવી દુનિયામાં દેવી દેવતા બનીશ. કોઈ નવી વાત નથી. બાપ તો ઘડી ઘડી કહે છે નથિંગ ન્યૂ, અર્થાત કંઈ જ નવું નથી. આ તો સીડી ઉતરવાની, ચડવાની છે. જિન્નની જેમ કહાણી છે ને, એને સીડી ઉતરવાનું અને ચડવાનું કામ આપી દીધું. આ નાટક જ છે ચડવાનું અને ઉતરવાનું. યાદની યાત્રાથી બહુ જ મજબૂત થઈ જશો. એટલે ભિન્ન ભિન્ન પ્રકારથી આપ બાળકોને બાપ શીખવાડે છે કે બાળકો હવે દેહી અભિમાની બનો. હવે બધાએ પાછા જવાનું છે. આપ આત્માઓ પૂરા 84 જન્મ લઈને તમો પ્રધાન બની ગયા છો. ભારતવાસી સતો રજો તમો બને છે, તો બીજી કોઈ રાષ્ટ્રીયતાને નહીં કહેવાશે કે પૂરા 84 જન્મ લીધા છે. બાપે આવીને બતાવ્યું છે, નાટકમાં દરેકનો પાઠ પોત પોતાનો હોય છે. આત્મા કેટલો નાનો છે, સાયન્સ દાનો અર્થાત વૈજ્ઞાનિકોને આ સમજમાં નહીં આવશે કે આટલા નાના આત્મામાં આ અવિનાશી પાઠ ભરેલો છે. આ છે સૌથી વંડરફુલ વાત. આ નાનકડો આત્મા અને પાઠ કેટલો ભજવે છે તે પણ છે અવિનાશી. આ ડ્રામા પણ અવિનાશી છે અને પૂર્વ નિર્ધારિત છે. એવું કોઈ નહીં કહેશે કે ક્યારે બન્યો. ના, આ કુદરત છે. આ જ્ઞાન ખૂબ વંડરફુલ છે. ક્યારેય કોઈ આ જ્ઞાન બતાવી જ ન શકે. એવી કોઈની તાકાત જ નથી જે આ જ્ઞાન બતાવે. તો હમણાં બાળકોને બાપ દિવસે દિવસે સમજાવતા રહે છે, હવે પ્રેક્ટિસ કરો કે અમે પોતાના ભાઈ આત્માને જ્ઞાન આપીએ છીએ. આપ સમાન બનાવવા માટે, બાપ પાસેથી વારસો લેવા માટે, કારણ કે બધા આત્માઓનો હક છે. બાબા આવે છે બધા આત્માઓને પોતપોતાનો શાંતિ કે સુખનો વારસો આપવા. આપણે જ્યારે રાજધાનીમાં હોઈશું તો બાકી બધા શાંતિધામમાં હશે, પછી જય જયકાર થશે. અહીં સુખ જ સુખ હશે એટલે બાપ કહે છે પાવન બનવાનું છે. જેટલા જેટલા તમે પવિત્ર બનો છો એટલી કશિશ અર્થાત ખેંચાણ પણ થાય છે. જ્યારે તમે બિલકુલ પવિત્ર બની જાઓ છો તો ગાદી નશીન બની જાઓ છો. તો આ પ્રેક્ટિસ કરો. એવું નહીં સમજતા કે બસ આ સાંભળ્યું અને કાનથી કાઢ્યું. ના, આ પ્રેક્ટિસ વગર તમે ચાલી નહીં શકશો. પોતાને આત્મા સમજો, તે પણ આત્મા ભાઈ ભાઈને બેસીને સમજાવો. રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવે છે. આને કહેવાય છે રૂહાની આત્મિક જ્ઞાન. આધ્યાત્મિક પિતા આપવા વાળા છે. જ્યારે બાળકો પૂરા આધ્યાત્મિક બની જાય છે, એકદમ પવિત્ર બની જાય છે, તો જઈને સતયુગી તખ્તના માલિક બને છે. જે પ્યોર અર્થાત પવિત્ર નહીં બનશે તો માળામાં પણ નહીં આવશે. માળાનો પણ કોઈ અર્થ તો થતો હશે ને. માળાનું રહસ્ય બીજા કોઈ પણ નથી જાણતા. માળાને કેમ સિમરે અર્થાત સ્મરણ કરે છે, કારણ કે બાપની બહુ જ મદદ કરી છે, તો કેમ નહીં સિમરશે. તમારું સ્મરણ પણ થાય છે, તમારી પૂજા પણ થાય છે અને તમારા શરીરને પણ પૂજાય છે. અને મારા તો ફક્ત આત્માને જ પૂજાય છે. જુઓ, તમારી તો ડબલ પૂજા થાય છે, મારા કરતાં પણ વધારે. તમે જ્યારે દેવતા બનો છો તો દેવતાઓની પણ પૂજા કરે છે, એટલે પૂજામાં પણ તમે આગળ, યાદગારમાં પણ તમે આગળ અને બાદશાહીમાં પણ તમે આગળ જશો. તમને કેટલા ઊંચ બનાવું છું. તો જેમ પ્રિય બાળકો હોય છે, બહુ જ પ્રેમ હોય છે, તો બાળકોને ખોળામાં માથા પર પણ રાખે છે. બાબા એકદમ માથા પર રાખી દે છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાબા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે, પહેલી પોઈન્ટ, ગાયન અને પૂજન યોગ્ય બનવા માટે આધ્યાત્મિક બનવાનું છે. આત્માને પવિત્ર બનાવવાનો છે. આત્માભિમાની બનવાની મહેનત કરવાની છે. બીજી પોઈન્ટ છે મનમના ભવના અભ્યાસ દ્વારા અપાર ખુશીમાં રહેવાનું છે. સ્વયંને આત્મા સમજીને આત્મા સાથે વાત કરવાની છે. આંખોને સિવિલ અર્થાત પવિત્ર બનાવવાની છે. વરદાન છે. માસ્ટર રચયિતાની સ્ટેજ અર્થાત સ્થિતિ દ્વારા આપદાઓમાં પણ મનોરંજનનો અનુભવ કરવાવાળા સંપૂર્ણ યોગી ભવ. માસ્ટર રચયિતાની સ્ટેજ અર્થાત સ્થિતિ દ્વારા આપદાઓમાં પણ મનોરંજનનો અનુભવ કરવાવાળા સંપૂર્ણ યોગી ભવ. માસ્ટર રચયિતાની સ્ટેજ પર સ્થિત રહેવાથી મોટામાં મોટી આપદા એક મનોરંજનનું દ્રશ્ય અનુભવ થશે, જેમ મહાવિનાશની આપદાને પણ સ્વર્ગનો દરવાજો ખોલવાનું સાધન બતાવો છો, એમ કોઈ પણ પ્રકારની નાની મોટી સમસ્યા અથવા આપદા મનોરંજનનું રૂપ દેખાય. હાય હાયના બદલે ઓહો શબ્દ નીકળે. દુઃખ પણ સુખના રૂપમાં અનુભવ થાય. દુઃખ સુખની નોલેજ હોવા છતાં પણ તેના પ્રભાવમાં ન આવો. દુઃખને પણ બલિહારી સુખના દિવસો આપવાની સમજો, ત્યારે કહેવાશો સંપૂર્ણ યોગી. સ્લોગન છે, દિલ તખ્ત છોડીને સાધારણ સંકલ્પ કરવા અર્થાત ધરતીમાં પગ રાખવો. દિલ તખ્ત છોડીને સાધારણ સંકલ્પ કરવા અર્થાત ધરતીમાં પગ રાખવો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, હવે સંપન્ન અથવા કર્માતીત બનવાની ધૂન લગાવો. આજની પોઈન્ટ છે, કર્મ કરતા તનનું પણ હલકાપણું, મનની સ્થિતિમાં પણ હલકાપણું. કર્મનું રિઝલ્ટ મનને ખેંચી ન લે. જેટલું જ કાર્ય વધતું જાય એટલું જ હલકાપણું પણ વધતું જાય. કર્મ પોતાની તરફ આકર્ષિત ન કરે, પરંતુ માલિક બનીને કર્મ કરાવવાવાળા કરાવી રહ્યા છો અને કરવાવાળા નિમિત્ત બનીને કરી રહ્યા છો. આ અભ્યાસ વધારો તો સંપન્ન કર્માતીત સહજ જ બની જશો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.